श्रीमद राजचंद्र ज्ञान मंदिर घाटकोपर मुंबई पर्युषण महापर्व 2062 ऑगस्ट 2006 स्वाध्याय श्रेणी नो आपनो विषय छे परम पद नो परम पंथ स्वाध्याय क्रमांक 6 विचारणा नो सूत्र मोक्ष मार्ग प्राप्ति नो रहस्य संदर्भ श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 172 मोहमयी कार्तिक सुधी 14 बुधवार 1947 सत जिज्ञासु मार्गानुसारी मती खंभात गईकाले परम भक्ति ने सूचवनारू आपनो पत्र मल्यू आह्लादनी विशेषता थई अनंत काल थी पोताने पोता विषयनी ज भ्रांति रही गई छे आ एक अवाच्य अद्भुत विचारणानु स्थळ छे ज्यां मतिनी गति नथी त्यां वचननी गति क्यांथी होय परम कृपाळु देव श्रीमद राजचंद्रजी એ મુંબઈમાં વિચરતા હતા અને મુંબઈની અંદર એમને જે કંઈ સમાગમ લોકોનો થયો એમાં એક ખંભાતના અંબાલાલભાઈના નામના ગ્રહસ્થનો થયો અને એ અંબાલાલભાઈએ આગ્રહ કર્યો કેમ કે અંબાલાલભાઈ થકી ખંભાતમાં બિરાજમાન મુનિશ્રી લલુજી મહારાજ પૂજ્ય લઘુરાજ સ્વામીને પરમ કૃપાળુ દેવના પત્ર વાંચન કરવા મળ્યા એમણે અંબાલાલભાઈને કહ્યું કે તમે અમને એ મહાત્માના દર્શન કરાવશો અને અંબાલાલભાઈએ કૃપાળુ દેવને વિનંતી કરી અને કહ્યું કે એમને કોઈએ અહીંયા આવવાની જરૂર નથી અવસર મળીએ અમે ખંભાત આવીશું એ ખંભાતમાં મુલાકાત થયા પછી અરસપરસ મુનિશ્રીને એવી પ્રકારની પ્રતીતિ થઈ કે આ કોઈ ભગવાન સ્વરૂપ પુરુષ છે, આમની પાસેથી માર્ગ પામી શકાય એમ છે. કહો મુનિ, તમારે શું જોઈએ છે? તો મુનિએ કહ્યું કે સંકેત આપો. 22 વર્ષના શ્રીમદ રાજચંદ્રદેવ અને આ વિતરાગ માર્ગના સાધુ છે, સર્વ વિરતિધારી છે, સંયમી છે, મુનિ છે, રજોહણ અને મુપત્તિના ધારક છે, પણ કહે છે પ્રભુ અમને સંકેત આપો. અનંતકાળ થયા રખડીએ છીએ, પણ હજુ દિશા પ્રાપ્ત થતી નથી. એટલે એને પરમ કૃપાળુ દેવે આ પત્ર લખ્યો છે. મુંબઈથી લખાયેલો પત્ર છે. મોહમયી શબ્દ મૂક્યો છે કે આ તો એવું સ્થાન છે, મોહમયી નગરી છે આ તો. સત જિજ્ઞાસુ, માર્ગાનું સારી મતી, ખંભાત. મુનિશ્રીને પરમ કૃપાળુદેવ ઉદબોધન કરે છે. સત જિજ્ઞાસુ, માર્ગ પામવા માટેનું પહેલી ભૂમિકા સત પ્રાપ્તિની જિજ્ઞાસા હોવી તે છે. સામાન્ય જિજ્ઞાસા જાણવાની, ઇન્ફોર્મેશન મેળવવાની, જાત જાતની માહિતી મેળવવાની, દુનિયાભરના ખબરો મેળવવાની અને બસ હું બધું જાણું છું એની કોઈ વાત આ જગતના વ્યવહારોની જાણકારીની નથી. આ જિજ્ઞાસા છે જેમ ઉપનિષદની અંદર ગુરુની પાસે શિષ્ય બેસે અને એમ કે અથાતો જિજ્ઞાસા, તત્વ જિજ્ઞાસા, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, અને પછી એ પ્રશ્ન કરે ભંતે બ્રહ્મ કિમ, અને એને શિષ્યને એ બોધ આપે, વત્સ એ કરી અને એના સંવાદ થાય. ભારત વર્ષની આધ્યાત્મિક સંસ્કૃતિની જે પરંપરા છે એમાં આ પ્રકારની વિનયાન્વિત થઈને માર્ગને પ્રાપ્ત, માર્ગને જાણકાર એવા આપ્ત પુરુષના ચરણે બેસીને જ આ પરંપરાથી અધ્યાત્મનો માર્ગ જાણી શકાય છે. પણ એની પહેલી ભૂમિકા જીવે જિજ્ઞાસુની ભૂમિકામાં આવવું પડે. અને એ જિજ્ઞાસા એટલે કોઈ ગ્રંથો જાણી લેવા, કોઈ પ્રકારના તર્ક વિતર્ક જાણી લેવા, કોઈ પણ પ્રકારની માહિતી એકત્ર કરવી એ નથી. આ જિજ્ઞાસા કેવળ સત, સત અને સત એ જ જાણવું છે. હે પ્રભુ, આ જગતની અંદર સત શું છે? અગમ નિગમનો આ માર્ગ છે. એ અગમ નિગમના માર્ગની અંદર સામાન્ય જીવોને આપણી સામાન્ય બુદ્ધિના ઇન્દ્રિયોના ઉપયોગથી કંઈ ગ્રહણ થઈ શકે એમ નથી. એ ઇન્દ્રિયાતીત વસ્તુ છે અને એને જાણવા માટે કોઈ આવો પરાદૃષ્ટિવાળા પુરુષને ચરણે બેસવું પડે. એટલે ભારતના એની ઋષિ પરંપરા કીધી છે. ઋષિ એ સિયર હુ સીઝ બિયોન્ડ આઈસાઈટ, ચર્મચક્ષુથી જે પર જોઈ શકે છે એવા ઋષિઓ છે. એવું આ દેશ ઋષિઓની મુનિ, ઋષિઓની મુનિઓની ધરતી છે. અને એમાં પરમ કૃપાળુ દેવ મુનિશ્રીની આ સતની જિજ્ઞાસા છે. એક સાધુ સંકિતની માગણી કરે છે. સંકિત એટલે આત્મદર્શન, અમને આત્માનું ઓળખાણ કરાવો. કો હમ, માર્ગનો પ્રારંભ અહીંયાથી થાય છે. હુ એમ આઈ, મારું બાયોલોજીકલ નોલેજ તો ઘણું છે, એની માહિતી ઘણી છે, અને બાયોલોજીકલ માહિતીની બાયોડેટા આપણી ઘણી મોટી છે, ચાર ચાર પાનાની હોય છે અને ઘણાની તો એક ચોપડી ઓછી પડે છે. આ એની વાત નથી. હુ એમ આઈ, આઈ એમ એન એન્ટિટી, ઇટ ઇઝ એ સ્પિરિચ્યુઅલ એન્ટિટી, ઇટ ઇઝ ઇટર્નલ એન્ટિટી. એનું મારું સ્વરૂપ શું છે? એ અદૃશ્ય છે, અમૂર્ત છે, એ અરૂપી છે અને છતાં છે, શાશ્વત છે, સનાતન છે, જન્મ મરણથી પર છે. એ જ આ જગતની અંદરનું બધું જાણે છે, જુએ છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે. આ શરીર તો ઉત્પન્ન થાય છે, હાનિવૃદ્ધિ થાય છે, જર્જરિત થાય છે અને નાશ પામે છે. આ મારું સાચું સ્વરૂપ નથી. આ બાયોલોજીકલ, ઇટ્સ મિયર બાયોલોજીકલ પ્રોડક્ટ. આવી જ્યારે જિજ્ઞાસા જાગે છે ત્યારે આધ્યાત્મની યાત્રા શરૂ થાય છે કે મારું સ્વરૂપ શું, અને જો મારું સ્વરૂપ, મારી આઈડેન્ટિટી, મારી એન્ટિટી જો મને ઓળખાય તો પછી મારા જીવનનો વ્યવહાર મારે શું કરવો, કેના હિત માટે કરવો, કેના મંગલ માટે કરવો, કેની સાર્થકતા માટે કરવો, કેની સફળતા માટે કરવો. જે નશ્વર છે એની સફળતા માટે થઈને જીવન ગુમાવી દેવું, જે સાર્થક થઈ શકે એમ જ નથી એવા પ્રયત્નો કરવાના તો અનંતવાર પૂર્વે કર્યા, પણ એથી કરીને કંઈ કલ્યાણ થયું નહીં, કંઈ હિત થયું નહીં. અને આવાગમન ચાલુ ને ચાલુ રહ્યું, પોતાના સ્વરૂપની ક્યારેય પ્રાપ્તિ થઈ નહીં, સ્વરૂપની સ્થિરતા ન આવી, ન સુખ અનુભવ્યો, ન આનંદ અનુભવ્યો. જ્ઞાની પુરુષ કહે છે કે સંસારના જન્મ મરણના ચક્કરમાંથી જીવને દુઃખ સિવાય કંઈ પ્રાપ્ત થતું જ નથી. કારણ કે સંસારનું સ્વરૂપ, સંયોગનું સ્વરૂપ એ કેવળ દુઃખ, દુઃખ અને એકાંતે દુઃખ છે. જિજ્ઞાસા ઊભી થાય, કેવી જિજ્ઞાસા? કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર એ કહ્યું, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ. વિષય કષાયની બધા આવેશો આવેગો જેના શાંત થયા છે, જે ઉપશમ ભાવની અંદર સ્થિત થતો જાય છે, માત્ર મોક્ષ અભિલાષ, હવે એને આ જીવનમાં મેળવવા જેવું કંઈ બાકી રહી ગયું હોય અથવા કંઈ મેળવવાને કોઈ એક યોગ્ય હોય જેના તરફ લક્ષ ગયું નથી અને એ જ મહત્વનું લાગતું હોય કે મારું મોક્ષપદ મને જોઈએ, આ આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધાત્માનું સ્વરૂપ, એ રાગ દ્વેષ વિષય કષાય રહિત, કર્મ રહિત એવું પોતાનું જ્ઞાન દર્શન ચારિત્રરૂપ સુખરૂપ અનંત વીર્યરૂપ અનંત ગુણ જેના સહજ છે અને સ્વાભાવિક છે અને જેનું લક્ષણ, જેનું પરિણામ, રિઝલ્ટન્ટ ઇફેક્ટ ઇઝ ઇટર્નલ બ્લિસ, આનંદ છે, આવો પરમ આનંદ અને અવ્યાભાજ સુખ જે અનંત છે આની પ્રાપ્તિ કરીએ, એ મોક્ષ પદની અંદર ગયા સિવાય પ્રાપ્ત થતું નથી. જગતના બધા જ પદ વિનશ્વર છે. એ પોતે સંસારની અંદર દીકરાનું પદ લીધું, પછી બાપનું લીધું, પછી દાદાનું પદ લીધું, પછી ક્યાંક મૌડીનું પદ લીધું, ક્યાંક ટ્રસ્ટીનું પદ લીધું, ક્યાંક ચેરમેનનું પદ લીધું, ક્યાંક કોર્પોરેટર થયો, ક્યાંક એમએલએ થયો, ક્યાંક એમપી થયો, ક્યાંક પ્રેસિડેન્ટ થયો, ક્યાંક મિનિસ્ટર થયો. આ બધા જ પદ સંસારના કે છે વિનશ્વર છે. આ એકેય પદ તને પરમ શાંતિનો અનુભવ ન કરાવી શકે, તને તારા સ્વરૂપનો આનંદ ન અપાવી શકે. એક જ પદ છે, મૂળ શુદ્ધ તે આત્મપદ. આ આત્મપદ છે એ જ તારું પરમપદ છે, અને પરમપદની પ્રાપ્તિ વિના પરમ સુખની પ્રાપ્તિ થવી સંભવિત નથી. માત્ર મોક્ષ અભિલાષ આ જિજ્ઞાસુ જીવનું લક્ષણ છે. ભગવાન તથાગત પોતાના શિષ્ય સમુદાય સાથે એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ વિચરે છે અને સ્થાન સ્થાન ઉપર કલ્યાણના માર્ગનો ઉપદેશ કરે છે. વર્ષો વીતી જાય છે. એના પટ શિષ્ય આનંદને એકવાર પ્રશ્ન થયો કે પ્રભુ, તમે આટલા વર્ષો થયા લોકોને સુખના માર્ગનો, શાશ્વત સુખના માર્ગનો ઉપદેશ આપો છો, પણ આ ક્યાંક કોઈનું ભલું નથી થતું, આ કોઈને સુખ થયું હોય એવું તો મને ક્યાંય અનુભવમાં આવતું નથી કે આ બધા તમારા બોધથી કંઈ બહુ સુખી થઈ ગયા. ભગવાને કહ્યું કે આનંદ, એ સંબંધમાં આપણે રાત્રે થોડી વિચારણા કરીએ, અને એ રાત્રિના સમયે ધર્મ ચર્ચાનો સમય છે અને આનંદ બેઠા ત્યારે તથાગત બુદ્ધ ભગવાને એને કહ્યું કે એક કામ કરો, તમે કાલે તમારી સાથે 10 શિષ્યો ચુનંદા લઈ લ્યો અને આ નગરની અંદર જ્યાં આપણે આવ્યા છીએ ત્યાં 1000 લોકોનો સર્વે કરો, એની પાસે જઈને પૃચ્છા કરો, એને કહેજો કે અમારા ગુરુ પરમ લબ્ધિવાન છે, તાકાતવાન છે, સિદ્ધિવાન છે, રિદ્ધિ સિદ્ધિ છે, એ ધારેય કરી શકે એમ છે. આ શહેરમાં ચાતુર્માસ કર્યું છે, હવે એની ભાવના એવી છે કે આ ગામના લોકોએ આટલો બધો મને સાથ સહકાર, ભક્તિ, આદર સત્કાર, પૂજા વગેરે કર્યું છે, અમારા આહાર પાણીની વ્યવસ્થા કરી છે, આ ગામ ઉપર ખુશ છે, એ હવે અહીંથી વિદાય થવાના છે, પણ ત્યાર પહેલાં આ ગામના લોકોની જે કાંઈ ઈચ્છા હોય એ પૂરી કરી દેવી, એવી એને પોતાની ઈચ્છા છે. માટે અમે આવ્યા છીએ તમારા આંગણે, અને તમારી પ્રાયોરિટી લખાવો, તમારે શું જોઈએ છે, તમારી અભિલાષા શું છે. તમારે 1000 લોકોને મળવાનું છે, અને દરેકની પાસેથી 10-10 માગણી લેવાની, વધારે નહીં. એને કહેવાનું કે બસ મારા ગુરુ વધારે નહીં કરી શકે. આ તો નીકળી પડી ટોળી સવારના પૂરમાં ઘરે ઘરે જઈને, એમ આપવા બેઠા છે આવા લબ્ધિવાન ઐશ્વર્યવાન પરમાત્મા સ્વરૂપ આપણી પાસે. હવે લખ્યું લખાવો, સૌએ પોતપોતાનું લિસ્ટ લખાવી દીધું. કોક કહે કે હવે આટલું બધું કરવું છે, 10 ની બદલે 15 આઈટમ લખો ને, તો લોકો ના ભાઈ 10 એટલે 10, એમાં કંઈક વધારે લખી શકાશે નહીં. આ 100 જણાનો સર્વે કર્યો, રાત્રે ભેગા થયા, અને ભગવાને આનંદને કીધું કે આનંદ, એટલે કે લ્યો વાંચું એક પછી એક. તો કે મારે કાંઈ વાંચવું નથી, તમે વાંચી લ્યો. મને એમાંથી કહ્યું કે મોક્ષ કોને જોઈ છે. ઓલાએ 1000 જોયા પાના બધા, બધાના લિસ્ટ જોયા, 10-10 ની 1 ની ડાઈમ ડિમાન્ડ, પ્રાયોરિટી, પસંદગી, ચોઈસ, બધું વિચાર કરે, આ ઘરનું, આ ઘરનું, આ ઘરનું, આ ઘરનું. એક મહિનો લાલ નથી કે જેને મોક્ષ જોઈ છે, માત્ર મોક્ષ અભિલાષ. કે ભગવાન મને જો મોક્ષ આપે તો મારે કાંઈ નથી જોતું, જાઓ, મારે 10 શું કામ, મારે તો 1 જ જોઈ છે. આવો કિનારો એક મહિનો લાલ ન નીકળો. આનંદને કહ્યું કે તને સમજ પડી ગઈ, જવાબ મળી ગયો. જ્ઞાનીઓ તો વિચરે છે, અવતરે છે, યુગે યુગે આવે છે, યુગો યુગે જગતના જીવોને દુઃખમાંથી મુક્ત કરવા માટે એના પ્રયત્નો હોય છે. આ અનંત ચોવીસીઓ થઈ, અનંત કેવડીઓ થયા, અનંત સિદ્ધો થયા, જ્યારે જ્યારે વિચરા છે ત્યારે એમણે એકાંતે જગતના હિત અને કલ્યાણ માટે જ ઉપદેશની ધારા વહાવી છે, અને સંયમનો નિર્વાહ કરીને, નહીં તો પોતે અનશન લઈને બેસી જાત. પણ ના, નિષ્કારણ કરુણા એ તીર્થંકરનો સ્વભાવ છે, અને એ જૈન શાસનનું એક અદ્ભુત ચિહ્ન છે, નિષ્કારણ કરુણા. એ જ્ઞાનીની ઓળખાણ આપતા કહે છે, કેવળ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિન નાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુ જીહાત. આ જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે, બહુ અદ્ભુત રીતે કહ્યું છે. જો જિનેશ્વરના માર્ગમાં આપણે છીએ, અનંતા તીર્થંકરોના સનાતન અને શાશ્વત જૈન માર્ગમાં આપણે છીએ, આપણે આ માર્ગનું સ્વરૂપ પહેલા સમજીએ. કૃપાળુ દેવે લખ્યું છે પત્રાંક 430 ની અંદર, કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભ આદિ તીર્થંકરોએ કર્યું છે. કારણ કે સત્પુરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે કે આ એના સંપ્રદાયનું સ્વરૂપ, સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો તીર્થંકરોનો છે. આ એના માર્ગમાં છીએ, એને કાંઈ જોઈતું નથી. આ સંતો, આ જ્ઞાનીઓ આ સમયે સમયે એ આપણા જગતના જીવોને બોધ આપવા માટે, પણ મુશ્કેલી આપણી છે. આપણી જિજ્ઞાસા જગતના પદાર્થની પ્રાપ્તિ, જગતના વૈભવની પ્રાપ્તિ, પૌદ્ગલિક સુખની પ્રાપ્તિની અંદર આપણને મોક્ષ માટે વિચારવાનો અવકાશ નથી. આપણી પ્રાયોરિટીમાં ક્યાંય મુક્તિ છે જ નહીં. એટલે અહીંયા
જિજ્ઞાસુ માત્ર મોક્ષ વિલાસ, માત્ર શબ્દ સમજાય જવો જોઈએ આપણને. મોક્ષ અભિલાષ તો આપણી ઘણી છે, પણ માત્ર નથી. મોક્ષ અભિલાષ તો બધાને છે. ક્યારે છે? જ્યારે જ્યારે ભીસાય, કોઈ ભાઈબંધથી ભીસાય, કોઈ દીકરાથી ભીસાય, કોઈ સ્વજનોથી ભીસાય, કોઈ આર્થિક ધંધાથી ભીસાય, હે નાથ હવે તું આ મારો કંઈક, એને મુક્તિ જોઈએ છે. શેમાંથી? આ ભીસમાંથી. એને સંસારના પરિભ્રમણમાંથી મુક્તિ જોઈતી નથી. માત્ર મોક્ષ વિલાસ. ભવે ખેદ, એને ભવનો ખેદ છે કે હવે આ જન્મ મરણના ફેરા નથી કરવા. આ ચાર ગતિને 84 લાખ યોની આ માણસમાં આવી ગયા. માણસમાંથી 3 ઇંચમાં જતા વાર નથી. કૂતરા કલાડ્યાના ભરમ ભવમાં ચાલ્યા જશું, ખબર નહીં પડે. આવી પરાધીન અવસ્થામાં જઈશું. એનાથી આગળ કોઈ એવા કર્મ કર્યા હશે તો નારકીની અંદર ચાલ્યા જશું, જ્યાં દુઃખ સિવાય સુખનો શ્વાસ પણ નથી. અને કદાચ બહુ ઉત્કૃષ્ટ કર્મો કર્યા હશે તો દેવલોકમાં જઈને ભોગ વિલાસમાં પડી જઈશું અને પ્રભુને ભૂલી જઈશું. સાધના નહીં થાય, સંયમ દેવલોકમાં ન હોય, દેવલોકની અંદર પ્રભુના દર્શન કે સેવા પૂજા થાય નહીં.
સુરલોકમાં સહુને ભગવાન ના મળે, અહીં આમણ્યા પ્રભુતે ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે, ભવ પાર પામવાનો અવસર ફરી નહીં મળે.
ભવનો ખેદ, અંતર દયા, પોતાના આત્માની દયા. હે જીવ, કેટલા કેટલા જન્મમાં કેટલા કેટલા કુટુંબનું પરિપાલન તે કર્યું અને કેટલાનું તે કરાયું તારા માટે, શું સરવાળો છે? કોણ ક્યાં છે? જેને વાલા ગણ્યા તે ક્યાં, કોણ? અનંત સંસારમાં કોણ જીવ ક્યાં રખડે છે, કઈ દિશામાં છે, કઈ ગતિમાં છે, કઈ યોનિમાં છે, શું હિસાબ કિતાબ રાખવો આપણો? આ બધા જ સંયોગોથી ભેગા થયા છે, છૂટા પડી જશું. અને આપણું તો પાછું ક્યાંય એને આ ચક્કરમાંથી આનો ખેદ. સ્વની દયા, આ જીવને પોતાની દયા નથી. જ્ઞાની કે છે એટલા માટે નથી કે એને પોતાનો પરિચય નથી, પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી. એટલે કહે છે કે અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? અવાચ્ય, લખી શકાય નહીં એવું આ વિચારણાનું સ્થળ છે. શું છે આ જગતની અંદર એવું મોટું પરમ રહસ્ય જે ચિંતનનો વિષય બની શકે એમ છે? જે પોતાને મોસ્ટ ઇન્ટેલિજન્ટ માને છે, શાર્પનેસ માને છે જેને, જે પોતાના આઈક્યુ ઘણા ઊંચા માને છે, એને માટે જ્ઞાનીઓ કહે છે લ્યો અમે તમને વિચારણાનો એક વિષય આપીએ છીએ. કે અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય, કહી શકાય નહીં, લખી શકાય નહીં, ભાષામાં આવી ન શકે એવું પણ અદ્ભુત વિચારણાનું સ્થળ છે. કારણ જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? અમે કેવી રીતે કહીએ? આ તારા સ્વરૂપની વાત, અતિન્દ્રિયની વાત, અને એ પોતાને જ પોતાની ખ્યાલ ન હોય.
આપ આપ સે ભૂલ ગયા, ઇનસે ક્યા અંધે, સમર સમર ફિર હસત હૈ, નહીં ભૂલેંગે ફેર, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદે, होता सो तो जल गया, भिन्न किया निज दे।
अज्ञानियों ए गायू छे, पते क्यों मार्ग मड़े क्यों, बधा संदेह बधा संशय इने विचारणा अद्भुत करी, ए विचारणा मथी इने तत्व कह्युं के जे हतुं ई सड़गी गयुं, बस पते होता सो तो जल गया। अनंत काल थी जे हतुं अने जेना रूप हूं हतो, जेमां ज पोते पोतानी बुद्धि करी थी के जे हूं पोते ज देह रूपी आत्मा छु, देह तेज हूं छु, आवुं विचारणानुं स्थळ छे। मुनि ने कहे से बस आ विचारो, समकित जोईए छे, आत्मदर्शन करवू छे, तो पोताने पोता विषयनी भ्रांति छे त्यांथी शुरू थाय छे। मने आत्मा केम मळे, अरे पण तू ज आत्मा छो। कृपाळु देवे आत्मसिद्धिनी अंदर करुणा करीने कर्युं छे, आत्म भ्रांति सम रोग नहीं, सदगुरु वैद्य सुजान, गुरु आज्ञा सम पथ्य नहीं, औषध विचार ध्यान। जगत में रोग तो घना छे, एमां आजनी आ सदी में रोग नी क्या बात करवी, आवा भयंकर रोग जीवलेण छे। ज्ञानी के सी बधाए रोग तो शरीर ना छे, अने शरीर काई कायम रहेवानुं तो रोग ये कायम नथी रहेवाना। आ रोग जेटला छे क्यां सुधी छे, शरीर छे त्यां सुधी के तू छो त्यां सुधी, शरीर छे त्यां सुधी, जेवा जीव शरीर गयुं तो एनी हारे ज बधा रोग लेता गया। डॉक्टरे कह्युं छे लाइफ टाइम दवा लेजो, ए लाइफ टाइम बधी दवा भेगी हड़क्युं चरू पड़ीकू नाखी देवू अंदर દવાનું, નવી ઘોડી નવો દા, નવું શરીર આવશે પછી નિરોગી છે। એક રોગ પરમેનન્ટ નથી, તું પરમેનન્ટ છો। હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ, આ વિચારણાનું સ્થળ છે। આવી ભ્રાંતિ જેવો કોઈ રોગ નથી જગતની અંદર, પોતે પોતાને ન ઓળખે। મહર્ષિ રમણ એની પાસે જે જે આવતા હતા વિદેશના, અને કોઈ પૂછે કે સાહેબ મને કંઈ આવું ભારતની આ સ્પિરિચ્યુઅલિઝમ છે, મારે કેવી રીતે આગળ વધવું સમજાવો, તો મહર્ષિ એક જ કહે કે થિંક હુ એમ આઈ, વિચાર કર હું કોણ છું, કહસ્ત્વમ કોણ છો તું, કુતઃ આયતો ક્યાંથી આવ્યો, કુતઃ ગમિષ્યસે ક્યાં જઈશ, કો તવ માત કો કાતે જનની, કોણ તારી માં કોણ તારો પિતા, એક કઈના જવાબ વિચારો। એક જવાબ આપશે તો કે આગલા બાપનું શું કરવું, પૂર્વ જન્મની સ્ત્રીનું શું કરવું, એક કઈ જવાબ નહીં મળે। કોણ માં કોણ બાપ, અનુત્પન્ન એવો આત્મા, અમર અને સનાતન એવો આત્મા, એનું પિતા પુત્રપણાનો સંબંધ સ્થાપિત કેમ કરીશ। તો આ સંબંધના જગતમાં જીવ જીવતો જીવ પોતાના અમર અસ્તિત્વને જાણતો નથી કે હું સંબંધથી પર છું, હું સંયોગથી પર છું, મારું અસ્તિત્વ એ તો આ કો ઇન્સિડન્સ છે, પણ મારું ઇટર્નલ મારું સ્વરૂપ છે, એની પ્રોપર્ટીઝ છે, એની કેરેક્ટરિસ્ટિક્સ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે। આ શરીરમાં જ્ઞાન કઈ જગ્યાએ છે, આખા શરીરની અંદર જ્ઞાન કઈ જગ્યાએ છે, ગમે તેટલું શરીર ગમે તે પ્રકારનું હોય એમાં જ્ઞાન ક્યાં છે, તો કે છે જેવો આ જીવ ગયો એટલે કાંઈ જાણતો નથી, કાંઈ દેખતો નથી, વાત પતી ગઈ। તો જ્ઞાન અને દર્શન આ કેરેક્ટરિસ્ટિક્સ કોના, બોડીના કે તારા, શું ગયું શું રહ્યું, હોતા સો તો જલ ગયા, અદ્ભુત વિચારણાનું સ્થળ છે। મુનિને કહે છે જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય, આ વિચારણા કરવી કેવી રીતે, સાહેબ અમને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે, અમને એમ થાય છે કે આ મનુષ્ય જન્મ સંગનીપણું પંચેન્દ્રિયપણું વિતરાગનો માર્ગ આર્યભૂમિ અને અધ્યાત્મની સંસ્કૃતિની અંદર આજે કોઈ પુણ્ય યોગે અમે આવી પડ્યા છીએ, આ ભરત ક્ષેત્રમાં આ તીર્થંકરોની ભૂમિ, આ ઋષિઓની ભૂમિ, મુનિઓની ભૂમિ, તપસ્વીઓની ભૂમિ, સાધુઓની ભૂમિ, સંતોની ભૂમિ, આ દેશની પરંપરા, વૈરાગ્ય અને ત્યાગ જેની પરંપરા છે, એ ભૂમિ સાથે અમે આહાર લીધો છે, અન્ન લીધું છે, જળ લીધું છે, અરે અહીંના વાતાવરણમાંથી પણ અમને આ આધ્યાત્મિકતાની સુવાસ આવે છે। આ ચેતના ક્યાંક આવી છે પણ પ્રગટતી નથી, કારણ કે આ જગતનું ભૌગોલિક જે સુખ છે, અહીક સુખ છે, એમાંથી અમે ઘેરાઈ ગયા છે અને એના લાભની અંદર એવા લલચાઈ ગયા છે કે અમેથી મુક્ત થઈ શકતા નથી. આવી વિચારણા જ્યારે કરવી હોય ત્યારે તો અમારે આ બધાથી પર થઈએ તો કરવી કેવી રીતે કરવી? પરમ કૃપાળુ દેવે મુનિશ્રીને વિચારણા કેવી રીતે કરવી, આ અદ્ભુત વિચારણાનું સ્થળ છે એ કરવી કેવી રીતે, એનો માર્ગ સાત પગલા આપ્યા છે, સાત કદમ, સેવન સ્ટેપ્સ. નંબર વન, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. જો એક સાથે જે કે ને કાલથી મારે કાંઈ નથી જોતું, હું આમ છે ને હું આત્મા છું, એ મરી રહેવાનો, ઊંધે પડ દેશે. ઉદાસીનતાનો ક્રમ છે, ક્રમ છે એટલે જેટલા જેટલા પદાર્થ જ્યાં જ્યાં દૂર હોય એના પ્રત્યે ઉદાસ. મારે આના વિના ચાલશે, આના વિના રોજે રોજ જગત જગતના સંબંધથી. પણ કાકા તે દીધું કે ન દીધું, કોઈને કાંઈ પડી નથી, નકામો સુકામ ઊંચો નીચો થશે. ઉદાસીનતાનો ક્રમ તો આપણા માટે છે, વસ્તુ હોય તો આપણે એની સાથે ન હોય, વસ્તુ આપણી પાસે પુણ્ય સંયોગે હોય તો પણ ભાવ સંયોગે નથી, પુણ્ય સંયોગથી છે આપણી સાથે, પણ મારા ભાવ સંયોગથી વસ્તુ સાથે હું નથી. ઉદાસીનતા, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની હે, અકેલી ઉદાસીનતા સુખ કી સહેલી હે, અકેલી ઉદાસીનતા. જ્ઞાનીઓ કે છે આ ઉદાસીન થઈ ગયો પોતાની સાથે રહેતા હોય એને પણ ખબર ન પડે. આ ઉદાસીનતા એ અંતર દ્રષ્ટિ છે, અંતર ભાવ છે. નેતર પૂછે કે તમે ચા પીઓ છો? 20 વર્ષથી નથી પીધી. મેં એ પૂછ્યું તને કેટલા વર્ષથી નથી પીધી? ઉછળે છે, ઉછળે. આમાં ઉદાસીનતા નથી, અહમ છે. તારી ઉદાસીનતા દેખાણી કે અહમ દેખાણો? હું આ નથી લેતો. પણ તને કોણ કહે છે? તું કે ને કે અત્યારે નહીં જોઈ, મારે વાત પૂરી થઈ ગઈ. મુશ્કેલી છે ઉદાસીનતા, પોતાની સાથેના સ્વરૂપની અંદર જવા માટેનો આ પ્રયત્ન છે, અદ્ભુત યોગ છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, સમય સમય પદાર્થ અનંત ભોગ ઉપભોગમાં આવશે એના સંપર્કમાં આપણે આવશું. સંસારી જીવ છે, સંયોગમાં છે અને કર્મના ઉદન વેદવાના છે અને એની અંદર પુણ્ય અને પાપનો સંયોગ છે જ. એ સંયોગ છૂટી ન જાય કાંઈ, જ્ઞાન થાય એટલે એ તો હોય જ. પણ તારી ઉદાસીનતા એ તારી આત્મિક સ્વરૂપની ચડતી અવસ્થા છે, એ ભાવધારા છે, એ ભાવધારા એ આંતરિક છે. માટે એનો ક્રમ સેવતા જેવો આ શહીદીનો માર્ગ નથી, શહીદીનો માર્ગ નથી. લે બંદૂક ને તલવાર, બસ બલિદાન દીધું, બલિદાન નથી દેવાનું. અહીંયા તો મીણબત્તીની જેમ ક્ષણ ક્ષણ અને કણ કણ જલાવી અને સંયમને અજવાડવાની વાત છે. પ્રકાશિત થવાનું છે અને જગતને પ્રકાશિત કરવાના છે. આ કોઈ ભડકો નથી કે આગ એ બધાનું સર્વનાશ કરી નાખે, એ આ માર્ગ નથી. ઘણાને વૈરાગ્યના આવેશ આવે છે, ઉભરા આવે છે અને પર્યુષણમાં ખાસ આવે. બસ મારે આંખ છોડી દે, મારે આ છોડી, પર્યુષણ પછી છોડ તો હાચો. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, કેટલું એક પગલું પણ વિચારો, નિરંતર શબ્દ ઉપર વિચારો. સમય સમય અંતર ન રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુ આવે જાય, ભોગવ ઉપભોગ ચાલ્યા જ કરે સંસારમાં. ઉદાસીનતાનો ક્રમ સેવો, ક્યારેય કોઈમાં લેપાતો નહીં, ક્યારેય કોઈમાં લુબ્ધ બુદ્ધિની ભાણે બેઠો છે, લુબ્ધતાના ભાવ નથી થતા. કપડાં પહેર્યા છે, મોહ બુદ્ધિ થતી નથી. આભૂષણ આવ્યા છે, ક્યાંય આસક્તિ જાગતી નથી. બસ આમ સંસારમાં રહે, નિર્લેપ થઈને નિર્મલ ચિત્તથી રહે. ન રાગ થાય, ન દ્વેષ થાય, ન પ્રીતિ થાય, ન અપ્રીતિ થાય, ન રતિ થાય, ન અરતિ થાય, ન સ્પૃહા થાય, ન કામના થાય, ન ગમો થાય, ન અણગમો થાય.
ન ઇષ્ટની ભાવના થાય, ન અનિષ્ટની ભાવના થાય. કે હોય તો સારું, ભલે છે નહીં આપણે હાલશે, પણ હોય તો સારું. એ નહીં, આ ઉદાસીનતાને સમજવી છે. આનો ક્રમ સેવો, ક્રમ સેવાનો અર્થ મને કે ચડતા ક્રમે, ચડતા ભાવે, દિન પ્રતિદિન જેમ જેમ પ્રાપ્ત માણસ આગળ વધતો જાય તેમ તેમ એની પરિપક્વતા, મેચ્યોરિટી, અન્ડરસ્ટેન્ડિંગ, અને એના ઉપર એની એક દશા પ્રાપ્ત થાય. આ દશા પ્રાપ્ત કરવાની છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, પોઈન્ટ નંબર બે. આત્મદર્શન કરવું છે, જિજ્ઞાસા સતને પ્રાપ્ત કરવાની છે, અને મતિ માર્ગાનુસારી છે. જો માર્ગ મળે તો એ અનુસાર ચાલવું છે. હવે આ અવડા માર્ગે, સંસારના માર્ગે, પરિભ્રમણના માર્ગે, જન્મમરણના, ગમન આગમનના માર્ગે, ગતિ આગતિના માર્ગે હવે પ્રભુ મારે જવું નથી, મારે માર્ગ બને તો ટૂંકાવવો છે. હું જાણું છું કે એક જ જન્મની અંદર કદાચ ન બને. એક તો કાળ વિષમ છે, દુષ્મ છે, બીજું જ્ઞાનીઓના વિરહ પેડા છે, અત્યારે કેવડી તીર્થંકર અત્યારે ઉપલબ્ધ નથી. ત્રીજી વસ્તુ, મારા કર્મનું બાહુલ્ય ઘણું છે. ચોથું, મારા આ શરીરના સંઘેણ, આ સદીની પેદાશ છીએ અમે. અને પાંચમું, પ્રભુ અમારી પાસે પુરુષાર્થનું બળ ઘણું અલ્પ છે. આ બધા કારણોને કારણે કદાચ આજને આજ મોક્ષે અમે નહીં જાય, કંઈ વાંધો નહીં, પણ દિશા નક્કી થાય, માર્ગ મળે ને માર્ગાનુસારી થવું છે સાહેબ. મંઝિલ ન મળે પણ માર્ગ નક્કી કરી લેવો છે. આ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધીમાં કદાચ મંઝિલ નહીં મળે, માર્ગ પ્રાપ્ત કરી લેવો છે. એટલે કે છે, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. કોની ભક્તિ કરવી, કેમાં લીન થવું, આ ચિત્તને કેમાં જોડવું, જગતના આનંદ પ્રમોદના, રંજન મનોરંજનના ઘણા ઘણા સાધનો છે, સામગ્રી છે, પણ તું સત્પુરુષની ભક્તિમાં લીન થા. અહો સત્પુરુષ નિસ્દિન, જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી છતાં, સાંભળવામાં નથી છતાં, અનુભવમાં આવે એવી જેની વાત છે, અને અંતરંગ સ્પૃહા નથી એવું જેની ચારિત્ર છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ચારિત્ર છે, આચરણા છે, આવા પુરુષ એની ભક્તિમાં લીન થા. કેમ કે જેણે એ માર્ગ મેળવ્યો છે એની દશાનું સ્મરણ ચિંતનથી એ માર્ગમાં ચાલવા માટેનું બળ મને મળશે. રોલ મોડલ કોણ મારો? ત્યાગ વૈરાગની વાત કરવી હોય તો પ્રેસિડેન્ટ બુશ રોલ મોડલ થાય, બિલ ક્લિન્ટન થાય. આ સંસારમાં તો ગાંડપણની કોઈ સીમા નથી. ઓલા એઇડ્સનો એક કાર્યક્રમ હતો ને, એમાં બિલ ક્લિન્ટન આવ્યો. અરે પણ કાકા, તારા ઉપર તો ઓલે પુસ્તકો ઉપર ને તારી ટીવી ઉપર તો કરોડો રૂપિયાનો ડોલરના ખેલ ખેલાઈ ગયા. પેલી બાઈ સાથેના કંઈક જે બનાવો છે આપણને કંઈ ખબર ન પડે બધી. તું અમને કેવા આવે છે? આદર્શ કોણ? સત્પુરુષ, સતને જે પ્રાપ્ત છે તે. કૃપાળુ દેવે ઓળખાણ આપ્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ હોવા છતાં જે દેહથી પર છે, દેહના વિષયોથી પર છે, મનના કષાયથી પર છે, આવા જિનેશ્વર અરિહંતની પ્રતિમા સમાન, અંતર શત્રુઓને જેણે જીત્યા છે, રાગ દ્વેષ ઉપર જેણે વિજય મેળવ્યો છે, વિષય કષાય ઉપર જેને પ્રભુત્વ હાંસલ કર્યું છે, આવા દેહાતીત સ્વરૂપના દેહધારી જીવો આ સત્પુરુષો છે. એની ભક્તિ કરવી. ભક્તિથી જીવનમાં કપટ ન આવે, સરળ માર્ગે ચાલ્યું જવાય, અને સમર્પણનો ભાવ આવવાને કારણે અહંભાવ ઓછો આવે. રોજ કોકની ભક્તિ કરી, રોજ કોઈને નમસ્કાર કરીએ, રોજ કોઈની સેવા પૂજાના ભાવ કરીએ, રોજ કોઈનો વિનયને આદર કરીએ, આપણો અહંભાવ ત્યાં સુધી નબળો રહેવાનો. તો અહંભાવને શાંત રાખવા માટે થઈને પણ આવા સત્પુરુષની ભક્તિની અંદર જીવે લીન થવું જોઈએ. ભક્તિ એ આવો નમ્રતાનો, સરળતાનો, સૌજન્યતાનો આદર્શ માર્ગ છે. સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું. જે પૂર્વે થઈ ગયેલા છે એવા સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, કેમ કે એના ચરિત્રની અંદર આપણને જે સંસારની ઘટનાઓ પ્રાપ્ત થતા જે ઉદ્વેગ થાય છે, જે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની પરિણતિ થાય છે, આવા જ પ્રસંગો એના જીવનમાં આવ્યા ત્યારે એ ચરિત્રની અંદર આપણને તો યાદ આવે કે ગજસુકુમારને જ્યારે એના સસરાએ માથા ઉપર માટીની પાળ બાંધીને અંદર ધગધગતા કોલસા મૂક્યા તે સમયે એ મહાપુરુષે શું કર્યું આ સત્પુરુષે, તો કે ધ્યાનની અંદર સ્થિત થયા. ઓહો, કેવું ધ્યાન? તો કે કેવળ જ્ઞાનને ઉપલબ્ધ કરાવી દે એવું ધ્યાન આ સત્પુરુષના ચરિત્ર નથી. અરે, જેના બાપની પુણ્યાયને કારણે રોજની 99 પેટીઓ ઉતરે, જેને શાલીભદ્રના ઘરમાં કોઈ કમાવાની ચિંતા નહીં, પેઢીઓ સુધી જીવે ત્યાં સુધી ઉતરે 99 પેટી. આપણે તો એક પેટીનું હજી એમાં તો ગેમ ગજારો કરે છે, અને ઓલી પેટી જુદી હોય એનો હિસાબ જુદો, દેવલોકનો કુબેરના ભંડારમાંથી પેટી આવે, આપણી નહીં. અને છતાં એને જોયું એમ મારા માથે નાથ છે. માં કહેશે, બેટા રાજા છે તારા માથે, ન જોઈ મને. ઉહાપો જાગે છે અને પોતાના સ્વરૂપ ઉપર ધ્યાન જાય છે. આ બધું જ ત્યાજવા યોગ્ય છે. આ બધું ઐશ્વર્ય, આ ઐશ્વર્યનું સ્વામિત્વ મારું આભાસી છે, હું તો મારા સ્વરૂપનો સ્વામી છું. છોડી દેતા વાર કેટલી લાગી, અને ઓલી આવક ચાલુ છે, અને અહીંયા પેન્શન બંધ થાય તો હાર્ટ એટેક આવે, મુશ્કેલી છે. સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરો. સત્પુરુષના ચરિત્રો જીવને આવા પ્રસંગોની અંદર, કસોટી કાળની અંદર, પ્રતિકૂળ અવસ્થાની અંદર સ્થિર કરી દે છે. કૃપાળુદેવે સૌભાગભાઈએ જ્યારે બહુ લખ્યું કે અમને એટલી બધી કઠણાઈ છે, મોટું કુટુંબ, ધંધો સરખો ચાલે નહીં, કુટુંબની આબરૂનો મોટો પ્રશ્ન, અમારે કેમ કરી ગુજરાન ચલાવવું, અમે આ અધ્યાત્મની તમારી વાતો આ ક્યાં ભેગું થાય, વેવાય વેલા ને આન તે ને, સાહેબ અમારે કઈ બે છેડા ભેગા કરવા કે નહીં, તમે ને અમે કાંઈ દુઃખી નથી. જે દુઃખ રામના વનવાસનો એક દિવસ જે હતો એટલું દુઃખ પણ આપણને નથી, અને પાંડવોના અજ્ઞાતવાસના જે એનો એક કલાક ઘડી હતી એવી પણ નથી, અને ગજસુકુમારનું જે દુઃખ હતું એની પળ પણ નથી. શું દુઃખી દુઃખી મેંડા છીએ. સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરો ત્યારે ખ્યાલ આવે કે દુઃખની કલ્પના આપણે કઈ લઈને બેઠા છીએ, અને દુઃખ વાસ્તવિક શું છે. સત્પુરુષને પેલા સ્કંદ મુનિને એનો રાજાનો મારો આવીને કહે છે, તારી ચામડી ઉતારવાનો ઓર્ડર થયો છે, રાજની આજ્ઞા છે. મુનિ ઉભા રહી ગયો, તો કે ઉભો રે, કૌશકમાં ઉભો રહો. પણ ઉભો રે ભાઈ, હું કેવી રીતે ઉભો રહું કે તને અનુકૂળ થાય મારી ચામડી ઉતારવામાં, તને તકલીફ ન પડે. સત્પુરુષોના ચરિત્રોની અંદર અદ્ભુત પુરુષાર્થ પ્રેરે છે. ભગવાનના કાનમાં જ્યારે કાષ્ટ સલાકાનો ઉપસર્ગ થયો હશે, અને ત્યારે એ વીરે જે ધીરતા રાખી છે, કેવી ધીરતા હશે? શું કોઈ કષ્ટ નહીં હોય, કોઈ પીડા નહીં હોય, કોઈ વ્યથા નહીં હોય? એ શું પેઇનલેસ ઓપરેશન હતું? નહીં, છતાં પ્રભુએ એવી ધીર ધરી છે. આ સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવાથી જીવની અંદર નાની નાની મુશ્કેલીઓની અંદર આવતી આ જે આકુળ વ્યાકુળતા છે, આક્રોશ છે, એ શાંત થઈ જાય. આ માર્ગે મહાપુરુષો ચાલ્યા છે, એમણે એમના આવા ઉપસર્ગને પરિસહને પણ ગૌણ કહ્યા છે. આ સ્મરણ આપણને પ્રેરણાના પિયુષ પાય, આપણી આત્મિક શક્તિને જાગૃત કરે. આપણું તો કોઈ દુઃખ વિસાતમાં નથી, એ મહાપુરુષોએ જે દુઃખ સંયમની અંદર પરિશ્રમ ઉપસર્ગે બેઠ્યા છે એ પ્રમાણે તો આપણે સુખી છીએ. આવું એક ધારણા બંધાય, બળ મળે. સત્પુરુષોના લક્ષણોનું ચિંતન કરવું, એમના લક્ષણો દેહના કે આત્માના, બે વસ્તુ છે. આઈ એમ એન્ટિટી ડ્યુઅલ, આઈ હેવ એ બોડી એન્ટિટી એઝ વેલ એઝ સાઈડ બાય સાઈડ એટ ધ સેમ ટાઈમ આઈ એમ એ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. અને બંનેને અમારી પાસે ગુણધર્મ છે, બંનેના લક્ષણો છે. સત્પુરુષના લક્ષણો એ એના આત્માના લક્ષણો છે, એમાં એની પ્રધાનતા, ડોમિનન્સ, ઇમ્પોર્ટન્સ, જેને કંઈક ઓવરપાવરિંગ, એના આત્મિક લક્ષણો છે. એના આત્મિક ગુણો પ્રગટ થાય છે એના જીવનની અંદર. આપણા જીવનની અંદર દૈહિક જે કંઈ ગુણો પ્રગટ થાય છે, પણ દેહના ગુણોમાં તો અવગુણ સિવાય કંઈ રહ્યું નથી. એના પુરુષોનું લક્ષણનું ચિંતન કરવું, એના લક્ષણો, એની મુદ્રા, એના હાવભાવ, એમને કોઈ પણ પ્રકારની સ્થિતિ આવી હશે ત્યારે સત્પુરુષ કેવા હોય, એની નિર્વિકાર શાંત મુદ્રા, એના લક્ષણોનું ચિંતન કરવું. એ ગયો એક મુનિના દર્શને જાય છે, એ રાજા બેસે છે અને પછી પ્રધાનને કહે છે કે આ સંન્યાસીના મુખ ઉપર જે પ્રસન્નતા અને શાંતિ અગાધ છે, આ આપણે શું આપીએ તો આપણને મળે? કેટલા આને કિંમત શું થાય ને પૈસા શું થાય? જરાક પૂછજો તો ખરા સંન્યાસીને. એના લક્ષણની અંદર કેવા એના લક્ષણો છે કે એની સમીપ જનારા પણ શાંતિની સાતાની વેદનાને અનુભવે છે, સાતા અનુભવે છે. મંત્રી કહે છે સાહેબ, રાજમહેલમાં રહીને આ પ્રસન્નતા પ્રાપ્ત ન થાય, આ તો એની ઉપલબ્ધિ છે. એના લક્ષણો એની આત્મિક સાધનાની ઉપલબ્ધિ છે. અદ્ભુત એના મુખારવિંદ ઉપરનું તેજ હોય, એમની પ્રસન્નતા હોય, એમની સ્વસ્થતા હોય, એમની ધીરજ હોય, એમની શાંતિ હોય, શું એના લક્ષણો આપણે જોઈએ શરીરની અંદર? ક્યાંય તપાયમાન નથી, શરીરનું એકેય અંગ ક્રોધાયમાન નથી. ન ક્રોધના લક્ષણ જોવા મળે, ન માનના જોવા મળે, ન માયાના જોવા મળે, ન લોભના જોવા મળે. લ્યો મહારાજ, તમે મુશ્કેલીમાં હશો તો ઓલાઈ આવીને કીધું કે એક મારી પાસે આ રત્ન છે, એ રત્ન તમને ઉપયોગમાં આવશે, તો આ મૂકી દે ઉપર. ઓલાને થયું કે આને કંઈ પડી નથી, પાછો આવ્યો વિદેશ ફરીને યાત્રા કરીને કે ભાઈ મારું રત્ન તમે શું વાઇપરું આકે, ત્યાં મૂક્યું હશે, પડ્યું હશે, જોઈ લે મારી ઝૂંપડીમાં. નિષ્પૃહી મહાત્માઓ આ એનું લક્ષણ છે, નિષ્પૃહતા એમનું લક્ષણ છે. સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. શબ્દ હૃદયથી આવ્યું એટલે જ વિચાર થાય, નહીં તો આપણે કે ગમને ખબર પડી ગઈ. સત્પુરુષની મુખાકૃતિનું, કારણ કે એના મુખાકૃતિમાં એના અંદરના ભાવો કેવા ઉછળે છે. એ શાંત સ્વભાવી ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટારૂપ સાક્ષીપણે રહેતો એ જીવ, એનું જે સ્વરૂપ ઉછળે છે, એની આભા જે નિર્માણ તૈયાર થાય ચારે બાજુ એના શરીરની આસપાસ, એ આભામંડળ એનું, એની મુખાકૃતિ જે આટલી બધી પ્રભાવી છે. ભક્તામર સ્તોત્રની અંદર માનતમ શ્રીશ્વરજી એ કહે કે ચંદ્રને સૂર્યનું શું કામ છે? પ્રભુની મુખાકૃતિ જ એવી છે કે જગતનું તિમિર હરી નાખે છે. તો કહે છે કે જેમ બાગની અંદર સરસ મજાનો પાક સાલીનો થયો છે, અહીંયા મેઘનું શું કામ છે? એમ કરીને માનતમ સૂર્ય આચાર્ય કે છે આ સૂર્યને ચંદ્રને કે રહેવા દે, તમે જાઓ, તમારું અહીંયા કોઈ કામ નથી. વિશ્વના તેવીરને હરવા માટે જેમની મુખમુદ્રાની તેજસ્વીતા, એમનું આભામંડળ એ જ બસ છે. એમની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું કે એવું કયું તત્વ છે કે જે પ્રકાશિત રહ્યું છે. તો અંદર આ સ્વયં જ્યોતિરૂપ ચૈતન્ય છે, આ એવો દીવડો છે, ત્રણ લોકને અજવાળે છે, છતાં નથી એમાં દિવેટ કે નથી એમાં દિવેલ. એને વાટની જરૂર નથી કે એને કોઈ તેલ પૂરવાની પણ, સિંચન કરવાની જરૂર નથી. પ્રભુજીનો દીવડો એવો પ્રકાશિત છે કે ઝંઝાવાતની અંદર પણ ના ઓલાએ કદીએ કે ના થાય નમેરો. માનતમ સૂરી કહે છે એ ક્યારે ઝાંખો થતો નથી, ક્યારે હલતો નથી, ક્યારે ડગમગતો નથી અને ક્યારે નમતો નથી, ઝૂકતો નથી. ત્રણ લોકને પ્રકાશિત કરનાર હે પ્રભુ, આ તારું ચૈતન્ય આવું પ્રકાશિત છે. હૃદયથી પ્રભુની સત્પુરુષોની મુખાકૃતિનું અવલોકન કરીએ તો આ એમની દિવ્યતા ભાસ્યાવીના ન રહે કે ઓહો, ધેર ઇઝ અ ડિવિનિટી ઇન હિમ, આ તો કોઈ ડિવાઇન છે. આ કાળની અંદર પણ આવા આપણે જોયા છે. વિવેકાનંદ વિશ્વમાં ગયા અને પ્રભાવ થયો તો શું શબ્દોનો પ્રભાવ હતો, માત્ર ડિક્શનરીનો પ્રભાવ હતો? એનાથી સારું ભાષણ કરનારા ઘણા જ ગયા છે, કાંઈ વળ્યું નથી. પરંતુ એ પુરુષ જ્યાં એક સંન્યાસી ભારતનો ઊભો હોય, આધ્યાત્મિકતાનો જ્યોતિર્ધર જ્યાં ઊભો હોય, આખું જગત ઝૂકી જાય, લોકો એની મુખાકૃતિ જોઈને પ્રભાવિત થાય. અંતરથી હૃદયથી અવલોકન કરીએ તો ચૈતન્યની શું શક્તિ છે, આ ચૈતન્ય કેટલું સામર્થ્યવાન છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આનો મહિમા ગાયો.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
અરે તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ છો, સુખનું ધામ છો, શું કહીએ બીજું? વિચાર કર, કન્ટેમ્પ્લેટ ટુ રિયલાઇઝ ધાય સેલ્ફ. એવો અંતરદૃષ્ટિથી ઊંડાણમાં તું વિચારણામાં ઊંડો ઉતરી જા, તને તારા સ્વરૂપનો સાક્ષાત્કાર થશે. ઇટ્સ અ પ્રોસેસ ઓફ કન્ટેમ્પ્લેશન. રિયલાઇઝેશન કરવું હશે તો સત્પુરુષના મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિ ધ્યાસન કરવા. ક્યારેક એમનો સત્સંગ થયો હોય, ક્યારેક કોઈ સંતના દર્શન કર્યા હોય, ક્યારેક કોઈ દેહાતીત આવો જ્ઞાની પુરુષ જોવા મળ્યો હોય, તો કે છે તેનું મન વચન અને કાયાની ચેષ્ટા, ચેષ્ટા એટલે આંતરિક ભાવ, એનો આશય, એ કોઈ પણ ક્રિયા કરે તે ચાલે ને તો ચાલવાની અંદર પણ એને જગતના જીવોની કરુણા, એ બોલે તો પણ એના વચન એટલા મિષ્ટ મધુર કે કોઈ જીવની લાગણી ન દુભાય, એની પ્રત્યેક એની આંખની અંદર જો જુએ તો પણ અમીની ધારા વરસતી હોય, એ કોઈને સ્પર્શ કરે તો એને એટલો અદ્ભુત સ્પર્શની અનુભૂતિ થાય, એ પોતાના દુઃખ સુખ શોકાતુરતા બધું મટી જાય જેનું. આવી પ્રકારની એમની ચેષ્ટા છે, એ જ્યારે તું એનાથી દૂર જાને ત્યારે એની ચેષ્ટાના અદ્ભુત રહસ્યો, એનું નિધિ ધ્યાસન એટલે એનું અખંડ ચિંતવન કરવું. જ્ઞાની પુરુષ કંઈ સદૈવ આપણી પાસે ન હોય, એ એની મુક્તિની સાધના કરતા હોય, પણ એ જ્યારે ન હોય ત્યારે એમની જે મન વચન કાયાની ચેષ્ટા જે જે પ્રસંગમાં જે જે રૂપે છે, એ ખોરાક આહાર લેતા હોય એની જુઓ ચેષ્ટા, ઓહો કેવા નિર્લેપ ભાવે એ આહાર ગ્રહણ કરે છે, એ ચાલે છે કેવા, જાણે એરિયા સમિતિનું પાલન થઈ રહ્યું છે, એ બોલે છે કેવા, જાણે કેવી શાંતની આશીર્વાદની ધારા જગત ઉપર વહી રહી છે, અને એની વાતોમાં કેવી કરુણા નીતરી રહી છે. આ એની મન વચન કાયાની ચેષ્ટા છે. અને આપણે કોક વાર આપણી ચેષ્ટાને યાદ કરીએ અથવા આપણે બીજાને યાદ કરીએ તો કે હારો સામુય નહોતો જતો, ધૂંધવાતો હતો, જેને એમ માને છે કે મારા જેવો કોઈ નથી, અને આની અંદર આમ ન કર્યું, આની અંદર તેમ ન કર્યું, એના મન વચન કાયાની એકેય ચેષ્ટાને યાદ કરવા જેવી હોતી નથી. ભાઈ જેટલું ભૂલાય એટલું આપણે સુખી છું, નકામો શું કામ યાદ કરો છો? જ્ઞાનીની આ અદ્ભુત છે, યાદ કરો, કારણ કે એની સ્મરણ કરશો તો આપણે આવી જગતની જે અનિચ્છનીય છે એવી ચેષ્ટામાંથી આપણે બચી જઈશું, અને જેવું જોઈએ એવો પ્રતિભાવ આવે. આપણે ટીવી ચાલુ કરીએ તો કેવી ચેષ્ટા જોઈ છે ઓલાની બધાની, એક્ટરોની, આપણને એમ થાય કે આ બંધ કરીને આખું શરીર દુખી જાય તારું નાચવામાં આવે, પણ એની ચેષ્ટા જોવાથી આપણું શું થાય? તો કેટલાક પોતે પોતે નાચવા માંડે, ચેષ્ટા એ જ જોઈ, પણ કોઈ સંતની જોઈ હોય તો પોતે સ્થિર થાય, પગને સ્થિર કરી દે, બેસે શાંતિથી, કારણ કે કઈ ચેષ્ટાનું સ્મરણ કર્યું? સંતની, ભગવાનની ચેષ્ટા, અરિયંતની ચેષ્ટા, જ્ઞાનીની ચેષ્ટા, સત્પુરુષની ચેષ્ટા, મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનું અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું, આ સાતમો પાઠ. એણે જે જે સંમત કર્યું છે એ સંમત કરવું, એની સાથે અસંમતિ ન કરવી. આજના યુગની અંદર, આપણા કહેવાતા બુદ્ધિવાદની અંદર આપણે મોટી મુશ્કેલી હોય તો આપણે જ્ઞાની સાથે અસહમત થઈએ છીએ. વિચારજો, આ આખી આપણી જે કંઈ દુઃખની પરંપરા છે, આ બોધ પ્રાપ્ત થતો નથી, માર્ગ મળતો નથી, અથવા તો ક્યાંય કોઈ ઉકેલ પ્રાપ્ત થતો નથી આ સંસારના કોઈ પણ પ્રોબ્લેમની અંદર, યાદ રાખજો આપણે જ્ઞાની સાથે અસહમત છીએ. વી હેવ ગોટ અવર નોટ ઓફ ડિસેન્ટ વિથ ધ જ્ઞાની, અને સર્વજ્ઞની વાતમાં આપણે અસહમત છીએ. સર્વજ્ઞની વાત આપણને માન્ય નથી. આ એવો મતાગ્રહની અંદર ડૂબી ગયો છે, અહંભાવ એટલો ઉછળે છે કે એને ખ્યાલ નથી કે હું કોનો નિષેધ કરું છું. અરે, જેના જ્ઞાન એટલું વિશ્વવ્યાપી લોકવ્યાપી છે કે એના આ લોકના કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાય ત્રણેય કાળની જેના જ્ઞાનમાં યુગપત વર્તે છે, જગતનો કોઈ ઘટના કોઈ પણ પદાર્થ કે કોઈ પણ અવસ્થા જેનાથી અજ્ઞાત નથી, એવી જેની અવસ્થા જ્ઞાનીની છે, એના જ્ઞાનના બોધ સાથે એના મંતવ્ય સાથે આ અજ્ઞાની જીવ કે છે કે હું એમાં સંમત નથી, આપણે એમાં માનતા નથી. અરે, મગતરા જેવા આપણે માનતા નથી, તારી હેસિયત તો જો, આપણે ક્યાં છીએ અને કોની સાથે આપણે આપણે નોટ ઓફ ડિસેન્ટ લખાવીએ છીએ? સર્વજ્ઞની સાથેની વાતમાં તું માનતો નથી, જ્ઞાનીની વાતમાં તું માનતો નથી, એમ કે હું પ્રયત્ન કરીશ, સમજવા પ્રયત્ન કરીશ. બી પોઝિટિવ. એને યશો વિજયજી મહારાજે બહુ સરસ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં પેલી યોગ દ્રષ્ટિમાં આવે છે. ક્યારે? કે એને આ જ્ઞાની સાથે પેલા એનો અદ્વેષ થાય છે. આજ સુધી એને જ્ઞાની સાથે જ દ્વેષ છે. આ બહુ સૂક્ષ્મ પરિણામ છે. આ જીવને મોક્ષ સાથે દ્વેષ છે. અદ્વેષ આ પહેલી ભૂમિકા છે. યોગ દ્રષ્ટિની આઠ સજ્જાઈમાં પહેલી સજ્જાઈ વાંચવી, અને આનંદ ગંજીએ જે સ્તવનની ચોવીસી આપી છે એમાં ત્રીજા સ્તવનમાં કીધું છે એને અભય અખેદ અદ્વેષ. એને ધર્મની સામેનો હવે દ્વેષ મટી ગયો, અનંત કાળથી હતો છુપો, વ્યક્ત એ બોલે નહીં પણ એના મનમાં ધર્મને લગતો કંઈ ન કરે, કંઈ ન કરે, મનમાં એની સાથે એની સંમતિ નથી. અખેદ, કંઈ પણ ક્રિયા કરવી પડે સંયોગને કારણે તો એને ખેદ થાય કે અહીંયા ક્યાં હજાર રૂપિયા દીધા, ખેદ થાય. ને કૃતિ થયા પછી, કરતી વખતે કઈ નહીં, એ બોલવા ન દે, કારણ કે સૌથી મોટો દંભનું આડંબરનું સ્થાન છે અહીંયા, તો ખેદ થાય ને. અને અથાક, અને ક્યાંક ગયો હોય અને કોક લઈ ગયો પરાણે જાત્રામાં તો એને થાક લાગે, પિકનિકમાં ન લાગે, કૂચે મરી ગયો હોય ટ્રાવેલ વાળા એનું કોઈ ધ્યાન ન આપે એમાં એને થાક ન લાગે, પણ અહીંયા ધર્મશાળા વાળા એ મારી સગવડતા હાચવી એને થાક લાગે, બહુ સારું. પણ તું ક્યાં ધર્મશાળા હરું ગયો, એના મોઢાનો ગયો તો કે પરમાત્માના દર્શન કરવા ગયો તો? પણ આ પહેલી દ્રષ્ટિ યશો વિજયજી મહારાજ અને આ બધા આનંદગણ ને બધા જબરજસ્ત પુરુષો છે. આ સાયકોલોજીનો સ્ટડી એનો તો કોઈ અધ છે. એ કહે છે કે આ પહેલું લક્ષણ અમે કહીએ છીએ, બોલો, મિથ્યાત્મી છો હજી, પણ પરમાર્થ માર્ગમાં તમારો પ્રવેશ યોગ દ્રષ્ટિમાં પહેલી જ પાંચમી સમ્યક દર્શન થવાનું છે. ત્યાં સુધીમાં પહેલી દ્રષ્ટિમાં તને અભય અખેદ અને અદ્વેષ થવો જોઈએ, તને ક્યાંય દ્વેષ ન થવો જોઈએ, એનું સંમત કરેલું તને સંમત. આજની ભૂમિકાએ તું સ્વીકારી શક કે ન સ્વીકારી શક, પણ કહેવું જોઈ કે નો વોટ એવર હી હેઝ સેડ આઈ વિલ હેવ ટુ ટ્રાય, આઈ વિલ હેવ ટુ રીથિંક. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માનવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આપણો વિચાર છે મોક્ષ માર્ગની પ્રાપ્તિનું રહસ્ય, આ રહસ્ય છે. આ સાતે સાત પગલાં એનું રહસ્ય છે. અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા, એ છે. અધિક શું લખવું, પત્ર પૂરો થાય છે. આજે ગમે તો કાલે, આજ ટાઈમ ન હોય તો ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે, લાખ વર્ષથી પણ મોડે અથવા વહેલે, એ જ સૂજીએ એ જ પ્રાપ્ત થયે છૂટકો છે સર્વ પ્રદેશે, મને તો આ જ સંમત છે. અને આપણે જ્ઞાની સાથે સંમત છીએ કે અસંમત એ આપણે નક્કી કરવાનું છે. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી જેની મતિ છે એને આ ક્રમ છે સત તરફ જવાનો, સતની સન્મુખ થવાનો, સતને અભિમુખ થવાનો, એ સત તત્વની ઓળખાણ કરવાનો, પરિચય કરવાનો, એને આરાધના કરવાનો અને એને પ્રાપ્ત કરવાનો. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. સુખ ધામ અનંત સુ સંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ પર પ્રણમુ પદ તે વર તે જય તે પ્રણમુ પદ તે વર તે જય તે.
અહો અહો સે સદગુરુ કરુણા સે દુઃપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને જરૂર